શ્રી પ્રવચન સાર ગાથા 116 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 78.
એમાં જીવનું સ્વરૂપ કેવું છે એ નિર્ણય કરાવે છે. જેનો નિર્ધાર કરવાનો હોવાથી જેને ઉદાહરણ રૂપ બનાવવામાં આવ્યો છે, નિર્ણય એનો કરવો છે અને ઉદાહરણ પણ એને કીધું છે. એવો જે જીવ તેના મનુષ્ય આદિ પર્યાયો આ જીવની કથની છે, કથા છે, કથા બેસાડે છે ને, આ જીવની કથા છે. જીવની તે તારી પોતાની કથા છે. હું સ્વરૂપે, મૂળ સ્વરૂપે, અસલ સ્વરૂપે કેવો છું અને સંસારમાં અનેકવિધ પર્યાયો અવસ્થાઓ ધારણ કરતા રૂપ રૂપાંતર તારા કેવા કેવા થાય છે, કેવા કેવા ભાવ થાય છે અને કેવા કેવા એના ફળ થાય છે, એ બધો વિસ્તાર એ જીવની કથા છે. એવો જે જીવ એટલે પોતે તેના મનુષ્ય આદિ પર્યાયો, મનુષ્ય વગેરે પર્યાયો, મનુષ્ય નારક દેવ સૂર્ય કાર્ય ગતિના પર્યાય ક્રિયાના ફળ હોવાથી રાગરૂપ ક્રિયાના ફળ અહીંયા લેવા, એ બધા રાગના ફળ હોવાથી રાગ દેશ નો બધા એમાં આવી ગયા. એના ફળમાં ચાર ગતિનું પરિભ્રમણ થાય છે. વિતરાગ ભાવના ફળમાં ચાર ગતિ છે અને અફળ કહેશે. ક્રિયાનું સફળપણું છે અને વિતરાગ ભાવનું અફળપણું છે એમ કહેશે. સંસાર આવશે, સંસારની સફળતા થાય રાગાદી ક્રિયા છે અને વિતરાગ ભાવ થાય તો સંસારની સફળતા નહીં થાય પણ અસફળતા થાય, સંસાર નિષ્ફળ થાય, મુક્ત થાય. મનુષ્યાદી પર્યાયો ક્રિયાના ફળ હોવાથી તે પર્યાયોનો અન્યત્વ પ્રકાશે છે, એટલે કે તે પર્યાયો બદલાયા કરે છે એમ આ ગાથાના કહેવું છે. એટલે કે સંસારની કોઈ પર્યાય શાશ્વત હોતી નથી એમ કહેવા માંગે છે. એ તો સીધી વાત છે કે નહીં, એક જ જન્મમાં મનુષ્ય થાય તો પણ ત્યાં ત્રણ અવસ્થા છે, બાળ, યુવાન અને વૃદ્ધ. એમાં કોઈ અવસ્થા શાશ્વત નથી. એમ છે કે હું આમનામ આટલી નાટલી ઉંમરે રહું, હવે અહીંયા સ્વાસ્થ્ય આ ઉંમરે સારું રહ્યો છે, માટે હવે મારી ઉંમરમાં ફેરફાર ન થવા એમાં ચાલે થાય. સોનું ખાય તો પણ શરીરની અવસ્થાની પલટો મારે એને કોઈ રોકી શકે એવું ફેરફાર થાય છે ત્યારે લોકોને ખબર પડે છે. આમ તો પ્રતિ સમય પ્રત્યેક પરમાણુ પલટો મારી જ છે. પર્યાયોનું અન્ય તો પ્રકાશ છે, પર્યાયો અન્ય અન્ય છે એમ પ્રકાશ છે. એસોતી નથી કોઈ નથી ક્રિયા સહાવણી વત્તા, સહાવણી વત્તા ક્રિયા ઈ નથી અખડા. ધમ્મો જગી નિષ્ફળો પરમો ધર્મ નિષ્ફળ સમ જગી. મનુષ્યાદી પર્યાયોમાં આજ એવો કોઈ શાશ્વત પર્યાય નથી, આજ એવો કોઈ નથી એટલે કોઈ શાશ્વત પર્યાય નથી. કોઈ પર્યાય ચારે ગતિમાં એવો નથી કે શાશ્વત રહે. સરવાર સુધીનું તેત્રી સાગર ઉપરનું આવ્યું હોય તો પણ એ શાશ્વત નથી. એનો આદિ શરૂઆત થાય છે ને એનો છેડો આવી જાય છે. કહેવાય બહુ મોટો કાળ છે, હા કાળ છે, પણ તો પણ એ સાદી શાંત છે. એની શરૂઆત છે ને એનો અંત છે અને અનંતકાળની અપેક્ષા એ તો અલ્પકાળ ગણવામાં એટલો કાળનો પ્રવાહ નથી, અનંત છે. એની પાસે કોઈ પણ પરિમાણ પ્રમાણ વાળું કાળ પરિમાણ થયું તો અલ્પના અલ્પ છે, એટલો કાળનો સાગર છે. એવો શાશ્વત છે, અનંત છે, બરોબર છે. અનંત કાળ છે, પછી ક્યાં કરવા છે, જેને છેડે જ નથી. ભૂત ભવિષ્ય વર્તમાન સમય બને મિથ્યા, આ બંને પ્રકારના અભિપ્રાય જણાવનારા જીવો જીવો એના દીથી છે, અભિપ્રાય એના દિન છે. સર્વમુખી તાલીમ આવતું જે સ્પષ્ટીકરણ છે એટલે કાલે વાત નથી એના કારણે અર્થમાં વસ્તુના સ્વરૂપનું જ્ઞાન થાય અને છદમસ્ત કોઈ બુદ્ધિ લગાવે ત્યાં કેવળ જ્ઞાનનું અનંત સામર્થ્ય અને ત્યાં ઉઘાડ જ્ઞાનનું સામર્થ્ય એ કોઈ બિંદુની એ સિંધી જેવી વાત છે. એ બધો ફરક છે. આમ છે નવમો પ્રશ્ન છે, વિવિધ કોણે કર્યા તેનો પ્રશ્ન કર્યો છે. કરેલા છે તે અનાદિ છે કે અનાદિ છે? જો અનાદિ હોય તો અનાદિ એટલે શું? એ પ્રશ્ન ઉઠાવ્યા છે. ઘણા કાળ પહેલા વેદ થયા સંભવ છે. વેદનો જે ગ્રંથાકાર છે એ એનો કાળ પ્રાચીન છે એમ સંભવ છે. બીજું પુસ્તકપણે કોઈ પણ શાસ્ત્ર અનાદિ નથી, ચાહે વેદાંતનું હોય, ચાહે જૈનનું હોય, ચાહે કોઈ પણ સંપ્રદાયનું હોય. પુસ્તક પણ કોઈ પણ શાસ્ત્ર અનાદિ નથી, કેમ કે પુસ્તક છે એને આદિ થાય છે, કોઈને કોઈની રચના કરનારા હોય છે, એટલે અનાદિ હોવાનો સવાલ નથી. તેમાં કહેલા અર્થ પ્રમાણે તો, કોઈ પણ પુસ્તકમાં કહેલા અર્થ પ્રમાણે તો સૌ શાસ્ત્ર અનાદિ છે. વસ્તુનું પ્રતિષ્ઠ કરનારા શાસ્ત્રો એનો અર્થ પણ અનાદિથી ચાલ્યો આવે છે અને વસ્તુના સ્વરૂપને અન્યથા કરનારા શાસ્ત્રો એનો અર્થ પણ અનાદિથી ચાલ્યો આવે છે. બંને પ્રકારના અભિપ્રાયો અનાદિથી વિષ્ણુની અંદર વર્તે છે. કેમ કે તેવા તેવા અભિપ્રાય જુદા જુદા જીવો જુદા જુદા જુદે રૂપે કહેતા આવ્યા છે. અત્યારેનું જૈન નામ પીડ્યું પેલા જૈન નામ નહોતું, અત્યારનું વેદાંત નામ પીડ્યું પેલા વેદાંત નામ ન હોય, પણ તે તે પ્રકારના સાચા અને અન્યથા અભિપ્રાયોને અનાદિથી જુદા જુદા કાળે જુદા જુદા રૂપે જુદા જુદા જીવો કહેતા આવ્યા છે. તેના તો જણાવાય નથી રહ્યા એમ કહેતા. અને એમ જ સ્થિતિ સંભવે છે, આમ વાસ્તવિક પરિસ્થિતિ સંભવે છે. ક્રોધાદિભાવ પણ અનાદિ છે, પછી આ પોતે દ્રષ્ટાંત કર્યો છે કે જીવને થતો ક્રોધ માન માયા મોહ આદિ વિકાર પણ અનાદિથી છે અને ક્ષમાદિભાવ પણ અનાદિથી છે, નિર્વિકાર પરિણામ પણ અનાદિથી છે, શુભ ભાવ પણ અનાદિથી છે, અશુભ ભાવ પણ અનાદિથી છે, જીવને શુદ્ધ ભાવ પણ અનાદિથી છે, હિંસા આદિ ધર્મ પણ અનાદિથી અનાદિથી છે, હિંસા આદિ ધર્મ હિંસાથી ધર્મ માને છે, અહિંસા આદિ ધર્મ પણ અનાદિથી છે. આમ જીવ જગતમાં છે તો બધું અનાદિ, હવે પોતે ટોટલ મારે છે. પ્રશ્નમાં આ વાત નથી પોતે પૂછી ગાંધીજીએ, થોડુંક વિશેષ કહી દીધું છે એમણે. માત્ર આ જીવને હિતકારી શું છે એકનું વિચારવું કાર્યરૂપ છે. જગતમાં અનેક પ્રકારના અભિપ્રાયો તો અનાદિથી છે, પણ હવે આ જીવને કલ્યાણનું કારણ શું થાય, કેટલું થાય, એટલું વિચારવું કાર્યકારી છે. અનાદિ તો બે છે, પછી ક્યારેક ઓછા પ્રમાણમાં અને ક્યારેક વિશેષ પ્રમાણમાં કોઈનું બળવાન પણ કોઈને કોઈ કાળમાં હોય છે, ત્યારે અસતનું જોર હોય, ક્યારેક સતનું જોર હોય, એવું બની શકે. સાંભળી પ્રશ્ન બુદ્ધિમાન માણસને પ્રશ્નો થાય એવા બધા પ્રશ્નો પૂછાશે. 27 પ્રશ્નોમાં પણ કેટલા પ્રશ્નો છે? ખરેખર તો 35-40 પ્રશ્નો છે. એ પ્રશ્નોમાં 2-3 પ્રશ્નો પૂછાશે ને. આજ એવો કોઈ પર્યાય શાશ્વત નથી, કારણ કે સંસારી જીવને સ્વભાવ નિષ્પન્ન ક્રિયા નથી, એમ નથી. સ્વભાવ નિવૃત્તા ક્રિયા નાસ્તી ન, તથા સ્વભાવથી નીપજતી રાજદ્વેષની ક્રિયા અવશ્ય છે. બે નાસ્તી તો બે નકાર હકાર થાય, આમ નથી એમ નથી એટલે આમ જ છે. એમ સંસારી જીવને સ્વભાવ નિષ્પન્ન ક્રિયા નથી એમ નથી. સંસારી જીવને વિભાવ સ્વભાવથી, સ્વભાવ એટલે એ લેવો, વિભાવ સ્વભાવથી નિબજતી રાગદ્વેષની ક્રિયા અવશ્ય છે, હોય જ છે. એને વિભાવ ક્રિયા, વિભાવ સ્વભાવથી ઉત્પન્ન થતો રાગદ્વેષની ભાવ, એ ક્રિયા એને અવશ્ય છે. અને જો પરમ ધર્મ અફળ છે ત્યાં એને ક્રિયા ન કીધી, રાગદ્વેષના પરિણામને ક્રિયા કહી, વિભાવને ક્રિયા કીધી, અને સ્વભાવને પરમ ધર્મ કીધો. પરમ ધર્મ અફલા મો અફલા ધમ્મો પરમો એમ દીધું છે. અફલા ધમ્મો જદી નિફલો પરમો, પરમો ધમ્મો નિફલો. પરમ અને જો પરમ ધર્મ અફળ છે તો ક્રિયા જરૂર અફળ નથી. પરમ ધર્મ એટલે આત્માનો વિકરાગ અથવા નિર્દોષ શુદ્ધ પરિણામ. એ જો અફળ છે, સંસારની અવસ્થા થવા માટે નિષ્ફળ છે, નિષ્ફળ એટલે અફળ છે, તો ક્રિયા એ અફળા નાસ્તી. તો રાગદ્વેષની ક્રિયા જરૂર નિષ્ફળ નથી, એ સફળ જ છે. અર્થાત વિકરાગ ભાવ જ મનુષ્યાદી પર્યાયો રૂપ ફળ ઉપજાવતો નથી. રાગદ્વેષમય ક્રિયા તો અવશ્ય તે સંસારનું ફળ ઉપજાવે, એમાંથી સંસાર ન ફળે એવું બને. રાગદ્વેષ થાય અને સંસાર ન ફળે એવું ન બની શકે એમ કે છે. અમને વાંધો નહીં એ પ્રશ્ન અહીંયા નથી. જેને રાગદ્વેષ થાય અને એનું ફળ સંસારમાં આવ્યા જ્ઞાન. પરમધર્મ નિષ્ફળ છે, ક્રિયા સફળ છે, આ નિષ્ફળ છે. નિષ્ફળ શબ્દ યાદ રહેશે ને, પરમ ધર્મ નિષ્ફળ, નિષ્ફળ લીધો છે. ક્રિયા જરૂર અફળ નથી, ફળ સંસાર જરૂર થાય છે. ક્રિયાનું ફળ, રાગદ્વેષમય ક્રિયાનું ફળ અવશ્ય સંસાર થાય છે. અને ધર્મ પરમ ધર્મનું નિષ્ફળ પણ છે, સંસાર છે એનું નિષ્ફળ પણ છે. આમ કર્યું છે, ચાદવાદનો અધિકાર લીધો ને, આમ લીધો પાછું સફળ અને નિષ્ફળ આમ લીધો. ખરેખર તો વિતરાગ ભાવનું ફળ મોક્ષ થવું જોઈએ, અને મોક્ષ માટે વિતરાગ ભાવ સફળ છે, અને રાજવીશ્રી સંસાર ભાવ મોક્ષ માટે નિષ્ફળ છે એમ આમ આવું. અમે આમ લાંબ લીધું, બે રીતે કહી શકાય છે, એક જ અર્થ છે. ટીકા: અહીં આ વિશ્વમાં અનાદિ કર્મ પુદ્ગળની ઉપાધિના સદભાવને આશરે કારણે જેને પ્રતિક્ષણ વિવર્તન વર્તે છે એવા સંસારી જીવને ક્રિયા ખરેખર સ્વભાવ નિષ્પન્ન છે. વિભાવ સ્વભાવ નિષ્પન્ન એટલે પ્રાપ્ત થવું. શું કહે છે? આ જગતમાં અનાદિ કર્મ પુદ્ગળની ઉપાધિના સદભાવને આશરે, કર્મ પુદ્ગળ કર્મનો ઉદય છે ને, કર્મના ઉદયની ઉપાધિના એટલે એનો આશ્રય કરવો, ઉપાધિ ધારણ કરવી, આ કર્મનો ઉદય મને છે આવો કર્મ નો ઉદય મને આવ્યો. લેખક ને ઉપાધિ ધારણ કરે છે. જીવ માં કર્મ નો ઉદય આવતો નથી, છતાં કર્મ નો ઉદય કર્મમાં જરૂર આવે છે. જીવમાં બિલકુલ આવતો નથી, છતાં જીવ એનો એને ઉપાધિ રૂપે ગ્રહણ કરે છે. શરદી થાય તો એમ કે મને શરદી તો જીવની શરદી થઈ શકે છે. અનાદિ કર્મ પુદ્ગલની ઉપાધિના સદભાવને આશરે કર્મનો ઉદય આવે છે. એની ઉપાધિનો સદભાવ પોતે ગ્રહણ કરે છે. ઉપાધિરૂપ સદભાવ પોતાનો ભાવ, એના કારણે જેને પ્રતિક્ષણે દરેક ક્ષણે વિવર્તન વર્તે છે, એટલે પરિણમન થાય છે, ફેરફાર થાય છે, પલટો થાય છે. કોઈ રાગદેશની વિકારી ક્રિયા એક સરખી રહેતી નથી, વિવર્તન પામતી ક્રિયા છે, પલટો પામતી ક્રિયા છે. એવા સંસારી જીવને ક્રિયા ખરેખર સ્વભાવ નિષ્પન્ન છે. એવા સંસારી જીવની જે કોઈ ક્રિયા છે એ એના વિભાવ સ્વભાવથી પ્રાપ્ત થયેલી ક્રિયા છે. કોઈ ચક્કર ચાલે છે, બંને બાળકપણે હોય, શરીર વધે, અમુક રોગ આવે, વળી પાછું શરીર છૂટે, વળી બીજું શરીર ધારણ કરે, એ જન્મથી તે અથવા શરીરના સંયોગથી શરીરના યોગ સુધી જીવ અનેકવિધ પ્રકારના રાગદેશ ક્રિયા કરે છે. અને એની વિભાવ નિષ્પન્ન ક્રિયા, વિભાવ સ્વભાવથી નિષ્પન્ન થતી ક્રિયા, નવા નવા શરીરોને નવી નવી નવા નવા સ્થાનમાં એને પરિભ્રમણ ક્રિયા કરે, ચક્કર ચાલ્યા જ કરે છે. મજા આવે છે તો દુઃખી થાય છે. પ્રાપ્ત છું સ્વભાવ નિષ્પન્ન, સ્વભાવથી પ્રાપ્ત ક્રિયા નથી એમ નથી. સંસારી જીવને સ્વભાવની ક્રિયા નથી એમ નથી, વિભાવ સ્વભાવથી પ્રાપ્ત થતી ક્રિયા રાગદેશની ક્રિયા એને નથી એવું નથી. અને છે, અને એનું ફળ પણ એને છે. એને રાગદેશમય ક્રિયા થાય અને એનું ફળ એને ન થાય એમ કંઈ બની શકે. કોઈ એમ કે રાગદેશ ફળ એમ ન થાય, પણ અમારે સંસારમાં રખડવું વિભાવ સ્વભાવથી થતી રાગદેશની ક્રિયા એ નિયમથી નિયમબદ્ધપણે સફળ થાય, એમાં એને સંસાર ન ફળે એવું બની શકે. એનું જન્મ મરણ થવાના થવાના નહીં. એવો રસ્તો કઈ કાઢી ગયો. અમારે અત્યારે સંસારમાં રખડાય એવું પણ અમને બતાવો, અને સંસારમાં રખડવું બંધ થાય એવું પણ અમને બતાવો. પ્રશ્ન એમ પૂછે છે કૃષ્ણ કે રખડવાનું કારણ અમને બતાવો કે જેથી અમે રખડા કરીએ, એ સાથે સાથે રાખો. એનું કારણ છે ને ભાઈ કે જીવને રૂચિ પડી છે સંસારની, એટલે એને એ વસ્તુ તો છોડવી નથી. હવે એમ કહે છે કે અમે આ બધું એમને સાજું રાખીએ, અમારો રૂચિનો વિષય તો અમે બરાબર અકબંધ રાખીએ, અને હવે મોક્ષમાં જાય એવું થઈ શકે કે ન થઈ શકે. એમને તો ખબર છે કે મૂર્ખાને તો ગમે એવા પ્રશ્ન થાય. કર્મ પુદ્ગળની ઉપાધિના સદભાવના આશરે જેને પ્રતિક્ષણ વિવર્તન વર્તે છે, પ્રતિક્ષણ ફેરફાર પલટો ત્યાજ કરે છે, એવા સંસારી જીવને ક્રિયા એટલે રાગદેશની ક્રિયા ખરેખર સ્વભાવ નિષ્પન્ન છે, એટલે વિભાગ સ્વભાવથી પ્રાપ્ત જ છે. એ કર્મના ઉદયમાં જોડાય અને રાગદેશ ન થાય એમ બને નહીં. અથવા પરનો આશ્રય કરે અને એને રાગદ્વેષ ન થાય, કર્મના ઉદય રૂપને પરાશ્રય કરે તો એને સ્વાભાવિક રીતે જ રાગદ્વેષ થાય, એટલે એને સ્વભાવની સંતિ સ્વાભાવિક રીતે જ એને રાગદ્વેષ થાય, ન થાય એવું બની શકે. એક સ્વાશ્રયનો અભાવ એટલે કે પરાશ્રયનો સદભાવ, એમાં રાગદ્વેષ થાય થાય ને થાય જ. એમ સ્થૂળપણે સ્થૂળપણે પૂર્વ કર્મ ના એટલે નો કર્મ નો આશ્રય કરે છે સ્થૂળપણે. સૂક્ષ્મપણે તો એનું પરિણામ અંદર માં કર્મ નો ઉદય છે અનુસાર અનુસરી નો વિકાસ થાય છે. એમ છે એક માણસ ઉદાર છે, પ્રકૃતિ જ ઉદાર હોય, છતાં કોઈ પ્રસંગ એવો આવે કે ત્યાં એ ઉદારતા ન દાખવે એવું બને, બને કે ન બને. તો જે પ્રસંગ છે નવકર્મ છે એ તો એને ત્યાં ઉદારતા ને યોગ્ય એવો પ્રસંગ છે, છતાં એની પ્રકૃતિમાં સહજ સ્વાભાવિકપણે ઉદારતાની પ્રકૃતિ હોવા છતાં એ ત્યાં ન ઉદારતા કરે. તો એ ક્રૂર પ્રસંગને અનુસરે છે કે ઉદયને અનુસરે છે, તો ત્યાં ઉદયને અનુસરે છે. ત્યાં એવું જ કર્મ ઉદય છે, લોભ પ્રકૃતિનો ઉદય છે અને લોભને અનુસરે છે. હજારો રૂપિયાનો ધર્માદો કરતો હોય, કોઈ ભીખ માગવા આવ્યો, સાત દસ પૈસા આપો ભાઈ, ચાલ 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 આગળ જા, એમ કે શું કે માણસ એમ જોયે બહુ લોભી માણસ લાગે છે. ગરીબ માણસ તેને પાંચ દસ પૈસા ન દીધા એવું કઈ, એની પાસે પાંચ દસ પૈસા નહીં હોય કઈ એના હતા, લોભી માણસ લાગે છે. ખરેખર માણસ પ્રકૃતિ દેખરીતે એવો લોભી ન પણ તે કાળે તે કર્મના લોભ પ્રકૃતિના ઉદયમાં સ્વાભાવિક એને વિકલ્પ એ અનુસરીને આવે છે. કેમ કે એકાંત પરાશ્રય માટે જીવ પીડે છે સંસારી, એવી ચિત્ર વિચિત્રતા એને પ્રતિક્ષણનું વિવર્તન કરવામાં આવ્યું છે. પ્રતિક્ષણનું વિવર્તન લીધું છે ને, એક સેકન્ડમાં કાંઈ જ પરિણામ હોય, બીજા સેકન્ડમાં બીજા ક્ષણમાં કાંઈ જ પરિણામ આવે એવું પ્રતિક્ષણનું વિવર્તન છે. પછી માણસ કહેતા પહેલા આમ મારો ભાવ હતો હવે મારો ભાવ ફરી ગયો છે, શું એનો અર્થ છે? એ પ્રકૃતિના ઉદયમાં ક્ષણે ક્ષણે જીવના જીવની ક્રિયા વિવર્તન પામી રહી છે અને પરાશ્રયમાં એ સ્વભાવ નિષ્પન્ન છે એમ કેવું થાય. જ્યાં જીવને એકાંતે પરાશ્રિત પણ વર્તે છે અને સ્વરૂપ આશ્રિત પણ કિંચિત માત્ર વર્તતું નથી, ત્યાં એને આવું વિવર્તન થવું એ સ્વભાવ નિષ્પન્ન છે, એટલે સહજ છે. સ્વભાવ નિષ્પન્નનો અર્થ છે સહજ જ છે. હા, એનો અર્થ ફૂટનોટમાં જુઓ, એકલો પ્રતિક્ષણનો અર્થ દરેક ક્ષણે છે અને બગડામાં વિવર્તનનો અર્થ પરિણમન અથવા પલટો થયો કરવો તે છે. જ્યાં ફૂટનોટ કરવી હોય અને એકથી વધારે શબ્દોને ફૂટનોટ કરવી હોય ત્યારે કાંઈ ને કાંઈ એને ચિહ્ન આપવું પડે. થોડો કદાચ છે ને, પછી ત્રણ ત્રણ આવશે એની તો. તેથી તેને મનુષ્યાદી પર્યાયોમાંનો કોઈ પણ પર્યાય આ જ છે એવો સંકોચકિર્ણ નથી. કોઈ સંકોચકિર્ણ એટલે કાયમી નથી. તેથી તે વિવર્તન પામતી ક્રિયાનું ફળ મનુષ્યાદી પર્યાય આદિમાં ચારે ગતિ લેવા, મનુષ્ય થાય, દેવ થાય, નારકી થાય, તે જીવન થાય, અને ગમે તેટલું મોટું આયુષ બાંધેલું હોય તો પણ આ જ છે એટલે કાયમ આ જ રહે એવી સ્થિતિ કોઈ સંસારી જીવની ક્યારે રહેતી નથી. જીવ ઈચ્છે તો પણ અને ન ઈચ્છે તો પણ ચીજ ન થાય. ચીજ એમ કે આવું સંસારનું સુખ અમને કાયમ હો, અમારે સુખ થવું નથી કે નથી. એવું છે કે જે વર્તમાન ત્રિકાળીનો આશ્રય નથી ને વર્તમાન ક્ષણિક પર્યાયનો આશ્રય છે ત્યાં એમ જ છે, એને ક્ષણિકને જ સાતપણે રાખવું છે. મનુષ્ય પર્યાયમાંથી મનુષ્ય પર્યાય છૂટે છે જેને મૃત્યુ કહે છે. કોઈ ઈચ્છે છે કે મનુષ્ય પર્યાય છૂટે તો સારું? એ વાતની કલ્પના પણ કરવી નહીં. અરે કલ્પના કર કે ન કર, પણ વાસ્તવિકતા કદી છૂટી શકતી? સંસારી જીવન એવું છે કે એને પાંચ ઇન્દ્રિયના વિષયો મળે એમાં એને સુખ છે, અને મોક્ષમાં તો અતિન્દ્રિય પરિણમન છે, શરીર નથી. મોક્ષમાં શું કરવાનું? અમુક એમને કાંઈ વેર કરવાનું તો મળે નહીં. જીવની પરિસ્થિતિ જેવી છે, અને વર્તમાનમાં પુણ્યનો ઉદય પલટીને પાપનો ઉદય આવે તો એને એમ થાય જરૂર મારી સાધન સામગ્રી બધી ચાલી ગઈ, હવે હું શું કરીશ? હું તો નિરાધાર થયો. ભાઈ, એવું વસ્તુનું સ્વરૂપ છે, કોઈ પણ હાલતમાં ક્યારેય પણ કોઈ પણ ક્ષણે કોઈ પણ સમયે હું તારા સ્વરૂપથી પરિપૂર્ણ છું, જરાય અધૂરો નથી. બહારની વસ્તુ ચાલીમાં થોડીક પ્રતિકૂળતા પડે તો એ સહન ન થાય, તો બધું ચાલી જાય એવું થાય ત્યારે એને કેટલું લાગે? છે કે કોઈ સંસારમાં કોઈ પર્યાય સંકોચકીર્ણ નથી અથવા શાશ્વત નથી, કોઈ સંયોગો કાયમ રહેવાના નથી, કોઈ પરિવાર કાયમ રહેવાનો નથી, કોઈ એનું શરીર વગેરે કાંઈ કોઈ કાયમ રહેવાનું નથી. પણ એમાં આખે આખો અર્પાઈ જાય પછી કહે છે કે અમે દુઃખી થયા, પણ દુઃખી ન થાય તો બીજી થાય પણ સ્વભાવની જ પણ છે દુઃખી થવું ત્યાં, કારણ કે તે પર્યાયો પૂર્વ પૂર્વ પર્યાયના નાશમાં પ્રવર્તતા ક્રિયાફળ રૂપ હોવાથી ઉત્તર ઉત્તર પર્યાય વડે નષ્ટ થાય એવી સમજી લીધી છે. તે પર્યાયો જે કોઈ પર્યાય પ્રાપ્ત થશે તે પૂર્વ પૂર્વ પર્યાયના નાશમાં પહેલી પર્યાય નાશ થઈ અને આ પર્યાય થઈ છે, અને હવે ઉત્તર પર્યાય વડે નષ્ટ થશે. ઉત્તર પર્યાય પ્રગટ થશે ત્યારે પોતે નાશ પામશે. પૂર્વ પર્યાયના નાશમાં પોતે ઉત્પન્ન થયેલા છે મનુષ્યાદી પર્યાયો, અને ઉત્તર પર્યાયના ઉત્પન્ન થવામાં પોતે નષ્ટ થશે. ઉત્તર ઉત્તર પર્યાય દ્વારા પોતે નષ્ટ થશે એવી જ એની સ્થિતિ છે, એવી જ એની ક્રિયાફળ રૂપ સ્થિતિ છે. તેથી કોઈ શાશ્વત છે તેવી સમજી લીધું, વર્ણન લીધું છે કે પૂર્વ પર્યાયના નાશમાં પ્રવર્તનું છે ક્રિયાફળ, અને ઉત્તર પર્યાય દ્વારા એ નાશ થવાનું 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 ને થવાનું છે એમ સાથે સાથે લીધું. પૂર્વ કોઈ પર્યાયનો નાશ છે ને આ પર્યાય થયું છે, અને હવે પછીની પર્યાય દ્વારા આ નાશ થવા થયા વગર રહેશે નહીં. બેના નાશમાંનો સદભાવ લીધો. પૂર્વ ઉત્તર પર્યાયની પર્યાયમાં આની અસ્તિ કઈ રીતે લીધી છે ને, તેના દ્વારા પોતે નષ્ટ થશે. અને ક્રિયાનું ફળ તો મોહ સાથે મિલનનો નાશ નહીં થયો હોવાથી માનવું જોઈએ. ક્રિયાનું ફળ તો મિલન એટલે મળી જવું, સંબંધ જોડાણ, મોહથી જોડાણનો નાશ નહીં થયો હોવાથી મોહ સાથે એને અવશ્ય સંયુક્ત પણ હોવાથી તેનું ફળ અવશ્ય માનવું જોઈએ. ક્રિયાનું ફળ તો અવશ્ય માનવું જ જોઈએ, એટલે એનું ફળ ન થાય. જીવને ભાવમાં મોહ ઉત્પન્ન થાય ને થાય એ બનવાનું નથી, પછી ગમે તે સુધી આશ્રય મોહ કરે. ગમે તે સંયોગ આશ્રી તેને મોહ થાય, વિયોગ આશ્રી તેને મોહ થાય, પણ એનું ફળ સંસાર એટલે નવા જન્મ મરણ થાય થાય ને માનવું જોઈએ. કારણ કે પ્રથમ તો ક્રિયા ચેતનના પૂર્વોત્તર દશાથી વિશિષ્ટ ચૈતન્ય પરિણામ સ્વરૂપ છે, વિશિષ્ટ એટલે ભેદવાળા, પહેલાની અને પછીની અવસ્થા ભેદે ભેદવાળા એવા જે ચૈતન્ય પરિણામો તે આત્માની ક્રિયા છે. અને તે ક્રિયા પ્રથમ તો ક્રિયા છે એટલે રાગદેશમય ભાવ છે, એ ચૈતન્યના એટલે આત્માના પૂર્વ ઉત્તર દશાથી વિશિષ્ટ, પહેલાની દશા જુદી છે પછીની દશા જુદી છે, ભેદવાળી છે એટલે ભિન્ન ભિન્ન પ્રાણી છે, એવા ચૈતન્ય પરિણામ સ્વરૂપ છે એટલે વિકારી પરિણામ સ્વરૂપ છે. અને તે ક્રિયા જેમ બીજા અણુ સાથે જોડાયેલા કોઈ અણુની પરિણતિ દ્વિઅણુક કાર્યની નિષ્પાદક છે, નિષ્પાદન કહો કે નિષ્પન્ન કહો, તેમ મોહ સાથે મિલિત આત્માની બાબતમાં મનુષ્યાદી કાર્યની નિષ્પાદક હોવાથી સફળ જ છે. જેમ બે અણુ છે એ ચિકાશને ધારણ કરે તો જોડાય છે, ત્યારે દ્વિઅણુક સ્કંધ બને છે, બે અણુનો એક સ્કંધ બને છે, અને બે અણુ દ્વિઅણુક સ્કંધનું એ નિષ્પાદન ત્યાં તેની વર્તમાન ચિકાશ થાય છે. તેમ મોહની સાથે જેનું મળવું છે એટલે રાગાદી ચિકાશ જેમાં છે, મોહ સાથે મિલિત એ ચીકણા પરિણામ છે, એવા આત્માની બાબતમાં મનુષ્યાદી કાર્યની નિષ્પાદક હોવાથી સફળ છે. એનું ફળ સંસાર આવ્યા વિના મનુષ્ય જન્મ મરણ, મનુષ્યપણું, દેવપણું, નારકીપણું વગેરે જેવા જેવા મોહના પરિણામ તેવું તેવું એનું ફળ થયા વિના રે નહીં. ત્રસ ગતિમાં તો વધુમાં વધુ 2000 સાગરજી પરિભ્રમણ કરે છે, પછી જાય નિગોજની ખીણમાં, ત્યાં એટલો લાંબો કાળ જન્મ મરણ કરે છે કે નિગોજમાં જ જન્મ ને નિગોજમાં જ મરે, એક શ્વાસોશ્વાસ જેટલા સમયમાં 18 વખત જન્મ મરણ કરે. અહીંયા તો રુદન કરે અને રોવે તો બીજા સાંભળે, ત્યાં એ કઈ છે એકનું અત્યંત દુઃખ. પ્રતિ સમય જોડાય છે, જોડાયેલો છે, જોડાય છે, જોડાયેલો રહે છે, નવો નવો જોડાવાનું ચાલુ રાખે એમ છે. સળંગ એટલે શું કે પર્યાય છે, એ તો ભેદવાળી છે, પૂર્વ ઉત્તર દુષ્ટાથી વિશિષ્ટ છે, ત્યાં ક્યારેક થોડો કરે છે, ક્યારેક વધારે કરે છે, મોટું ઓછું પ્રમાણ કરે છે, કે જો એમાં વધવા ઘટવાપણું છે તો અત્યંત ઘટવાપણું પણ છે, અત્યંત વધવાપણું છે, ફળ થવાપણું પણ છે, એમ નીકળે છે કે નહીં. શ્રીમદ જે છે એમ સળંગ છે, નવું નવું થવા છતાં પ્રવાહ અપેક્ષા એ સળંગ છે, કઈ પ્રવાહમાં ક્યાંય કૃતકપણું છે નહીં. દ્વિઅણુ સ્કંધની જેમ જેમ એક અણુ બીજા અણુ સાથે ક્યારે જોડાય ત્યારે એમાં બંનેમાં ચિકાશ થાય, ત્યારે માટી ચીકણી છે તો એનો લોંડો થાય, લુસકો થાય, પણ રેતી છે એમાં લુખાશ છે તો એને મુઠ્ઠી વાળે તો ભૂકો થઈને પાછા બધા છૂટા પ્રમાણો ચિકાશ છે નું કારણ છે. પૂજગળમાં એ પૂજગળના દ્રષ્ટાંત લે છે કે એમ જીવના ભાવમાં રાગ મૂળની ચિકાશ છે, પરદ્રવ્ય સાથે જોડાવાની ચિકાશ છે ને, આ મને ઠીક છે, આ મને અઠીક છે, એવું જે પરદ્રવ્ય આશ્રિત જે રાગ દિવસ મૂળની ચિકાશ છે એના ફળમાં એને મનુષ્ય આદિ સફળ સંસાર થાય, સંસાર ફળે છે તો સફળ છે. બે ભાવના છે, વિતરાગ ભાવ છે, ચિકાશ વિનાનો ભાવ છે, વિતરાગ ભાવ છે એમાં લુખાશ છે, એ જ્ઞાતા ભાવ છે, પરદ્રવ્યો અનંતા પરદ્રવ્યો જ્ઞાનમાં પ્રતિબિંબિત થાય જણાય જાય છતાં જ્ઞાન ક્યાંય આકર્ષણ પામતું જ્ઞાન જ્ઞાન કરી જાય. બાકીના બધા ચિકણા છે, જેટલા પરિણામ છે પ્રત્યક્ષ અનુભવથી સમજી શકાય એવી વાત છે ને. જેટલા રાગ દ્વેષ મોહના પરિણામ થાય છે એ અનુભવ ગોચર થઈ શકે એવી વાત. તે ક્રિયા મોહ સાથે મિલિત આત્માની બાબતમાં મનુષ્યાદી કાર્યની નિષ્પાદક હોવાથી સફળ છે. મનુષ્યાદી એનું ફળ આવતું હોવાથી એને સફળ ગણવામાં આવી છે. અને જેમ બીજા અણુ સાથેનો સંબંધ જેને નષ્ટ થયો છે એવો અણુ સ્કંદમાં હોય પરમાણુમાં લુખાશ આવે અને છૂટો પડી જાય. માટી માં પાણી હોય ત્યારે સુકાય, પાણી સુકાઈ જાય એ માટીનું ભેફામાંથી ધૂળ થઈ જાય. ભેફાનું ધૂળ થાય છે ને એ અણુ બધા પરમાણુ છૂટા પડે છે. એમ જેનો સંબંધ બીજા અણુ સાથે નષ્ટ થયો છે એવા અણુની પરિણતિ દ્વિઅણુક કાર્યની નિષ્પાદક નથી, નિષ્પાદક નથી. એમાં બે અણુનો સ્કંદ થતો નથી પણ હમણો છૂટો પડી જાય છે. તેમ મોહ સાથે મિલનનો નાશ થતા, મોહનો અભાવ થતા, મોહની ચિકાસ છૂટી જતા, તે જ ક્રિયા દ્રવ્યના પરમ સ્વભાવભૂત હોવાને લીધે પરમ ધર્મ નામ છે કહેવાતી. એ દ્રવ્યનો પરમ સ્વભાવ છે આત્માનો, મોહથી અભાવ થવાનો પરમ સ્વભાવ છે. અથવા આત્મા સ્વભાવે અથવા પરમ સ્વભાવે મોહરહિત સ્વરૂપે બિરાજમાન છે. એવી જે મોહના મિલનનો નાશ થતા એટલે મોહનો અભાવ થતા દ્રવ્યના પરમ સ્વભાવભૂત હોવાને લીધે એ જ ક્રિયાને કે પરિણામને પરમ ધર્મના નામથી કહેવામાં આવે છે. ત્યાં ક્રિયા નહીં કહેતા એને પરમ ધર્મ કહેવામાં આવે છે. પરમ ધર્મ એટલે પરમ ઉપાદે એવો ધર્મ, ઉત્કૃષ્ટપણે ઉપાદે એવો ધર્મ. એ મનુષ્યાધિકારની નિષ્પાદક નહીં હોવાથી એનું ફળ મનુષ્ય ચાર ગતિ વગેરે નહીં આવતું હોવાથી તેને સંસાર અર્થે અફળ કરવામાં સંસારનો નાશ કરનારી જો તો સંસારમાં એને અફળ છે એમ કહો, અફળ જ છે નિયમથી. જેમ રાગ દ્વેષની ક્રિયાનું ફળ નિયમબદ્ધપણે સંસાર પણ છે, તેમ વિતરાગ ભાવનું ફળ નિયમબદ્ધપણે મુક્ત છે. એમાં બીજું ફળ આવવાનો સવાલ રહેતો ચૈતન્ય પરિણતિ તે આત્માની ક્રિયા. આ તેમ એને વિકાસનો દ્રષ્ટાંત લીધો કે અનેક વાર જીવને સમજાવવામાં આવે છતાં વિકાસ છોડી શકે, ચીકણી ચીક છે ને જલ્દી છૂટે આવે છે ને. અત્યારે ઉનાળામાં ગુંદા આવે છે, ગુંદાનો રસ એને અંદર થી કાઢે છે ને, બી કાઢે તો હાથેથી છોડી છૂટે. પછી રાખ લુખી હોય છે ને એનો ઘણો બનાવે છે ને, ક્યારેય ખોલીએ ખોલીએ છૂટે નીકળે. જેનાથી છોડવા માંગે એને વળી જાય, જેનાથી છોડવા માંગે એને વળી જાય. આવું જીવ નક્કી કરવા ભાવ છે એ સમજે કે આ ચીકણા પરિણામ કરવા જેવા નથી, પણ એની ચિકાસ છૂટી. એ તો રાખીએ છૂટે, આને તો કઈ બીજું સાધન બારમાં દેખાતું નથી. એક વિતરાગ ભાવ એવો છે લુખો, રાગ જેવો લુખો, એનાથી વિકાસ થતો છે. બીજી રીતે ચૈતન્ય પરિણતિ તે આત્માની ક્રિયા. મોહરહિત ક્રિયા એવું ફળ નિજાવતી નથી, અને મોહસહિત ક્રિયા અહીંયા ક્રિયાનો અર્થ કર્યો કે ત્યાં એને પરમ ધર્મ નામનું છે ક્રિયાને ગાથામાં. મૂળ સહિત ક્રિયા અવશ્ય મનુષ્યાદી પર્યાવરણ ફળ નિજાવે છે. એ ક્રિયા મૂળ સહિત છે એટલે અવશ્ય એમાંથી મનુષ્યાદી ફળ થાય છે. મૂળ રહીત ક્રિયા હોવાથી એમાંથી મનુષ્યાદી ચારગતિનું ફળ. આત્મદ્રવ્યના વિષયમાં દ્રષ્ટાંત વિશ્વના તમામ પદાર્થોમાં એ પરિસ્થિતિ છે. રાખાયું છે.